भवसं भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्द गुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्त्ये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्विगदेवत्वं त्वं वन्दे भक्तिकासुकम्। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी सर्व कारण ना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में आज ना शुभ दिवसे न्यू जर्सी ने आंगणे सत्संग सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे मारा संतो न्यूयॉर्क न्यू जर्सी अने अमेरिका ना विविध प्रांतों थी आवेला धर्मकुल आश्रित वाला सर्वे सत्संग हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने हमारा हृदय पूर्वक जय स्वामीनारायण। आज न्यू जर्सी ने आंगणे आ सत्संग सभा में उपस्थित रहीने अमने मळी जेटलो तमने आनंद थयो छे एटलो तमने सर्वने मळीने अमने पण आनंद थयो छे। शास्त्र में एक बात बहुत सुंदर लखी छे भगवान ना भक्त होय एने क्यारे आनंद थाय अने क्यारे न थाय त्यारे श्रीजी महाराज वचनामृत ना माध्यम थी एम समझावे के भगवान ना जारे भक्त ने भक्त मळे त्यारे एने विशेष आनंद थाय कारण के एने मळतुं एटले के एना विचारो एना कर्म एनी क्रिया एनी साथे मळतुं एने प्राप्त थाय छे एना अंगने पोषण मळे छे अने जारे भगवान ना भक्त ने कोई अभक्त मळे त्यारे एने अतिशय दुख थाय। आजे आवा घोर कड़ी काळ नी अंदर पण पाश्चात्य संस्कृति मायानी संस्कृति अने विषयों थी रच्यू पच्यू एवो जे देश एनी अंदर रहीने पण भगवानना भाविक भक्तोए जे पोताना धर्म प्रत्ये पोतानी भक्ति प्रत्ये जे आदर साचवी राख्यो छे એ જોઈ અમને ખૂબ આનંદ થયો છે। આજે સત્સંગની અંદર જીવાત્માને સૌથી વધારે શેની જરૂર છે? આપણો મનુષ્ય જન્મ એ આ સંસારની અંદર જીવાત્માનું પ્રાકટ્ય જીવાત્માનું જે જન્મ એનો હેતુ શું છે? જ્યારે જ્યારે આપણે સત્સંગ સભાનું આયોજન કરતા હોઈએ ત્યારે ભગવાનની કથાઓમાં કે મહારાજના ચરિત્રો જ્યારે સાંભળતા હોય ત્યારે જીવાત્માને એક વાતની જરૂર સમજણ ઉતરે કે જીવાત્માનો આ મનુષ્ય દેહ એને જીવાનું કલ્યાણ કરવા માટે મોક્ષ મેળવવા માટે પ્રાપ્ત કરેલો છે। આ મોક્ષની વાત કરતા તો બહુ સહેલાઈથી કરી શકાય છે પણ એને મેળવવો બહુ અઘરો છે। જ્યારે એક બાજુ માયા અને વિષયો હુંફાળા મારતા હોય એક બાજુ કાળચક્ર પોતાની ગતિ એ તીવ્ર કરતો હોય ત્યારે અલ્પ સમયની અંદર એટલે કે થોડા સમયની અંદર જીવાત્માને એ સિદ્ધિ મેળવવી ઘણી કઠણ પડે છે અને ક્યારે પ્રાપ્ત થાય ત્યારે મહારાજની જેના ઉપર કૃપા થઈ હોય જેના ઉપર ભગવાનનો રાજીપો ઉતર્યો હોય એને આ પ્રાપ્તિ થાય છે, અન્યથા પ્રાપ્તિ થતી નથી। જીવાત્મા મહેનત ગમે તે કરે પણ ભગવાનની કૃપા જ્યાં સુધી એના ઉપર પડતી નથી ત્યાં સુધી એને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી। આજે એક વાતને આપણે સૌ સમજીએ, સત્સંગની અંદર આપણે આવ્યા છીએ જીવાત્માને શાસ્ત્રોની અંદર બતાવ્યું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ કઈ છે? તો કે મહારાજના સ્વરૂપની અંદર જીવાત્માની અખંડ વૃત્તિ રહે. વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી છે, ભાદરવા મહિનાની પૂનમ હતી અને મહારાજ સભા ભરીને બેઠા હતા. મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન કર્યો મહારાજને કે મહારાજ ભગવાનના સ્વરૂપમાં જીવાત્માની વૃત્તિ કઈ રીતે સ્થિર રહે? એનો જવાબ મહારાજ બહુ સુંદર આપીને સમજાવે છે ભક્તોને કે ચાર પ્રકારે જીવાત્માની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ચોંટે છે. એક તો જેને ચિત્ત ચોડવાની ટેવ હોય, ચિત્ત એટલે જેને પોતાનું મન એ કોઈ વિષયની અંદર કોઈ પદાર્થની અંદર ચોંટાડતો હોય, એટલે ગમતી વસ્તુને હૃદયમાં ઉતારી લેતો હોય, વસાવી લેતો હોય. આપણો મનુષ્ય સ્વભાવ છે ને, આપણને કયું ગમતું છે ને કયું ઓળખામણું છે એનો નિર્ણય આપણે બહુ જલ્દી કરી લઈએ છીએ. જે વિષયની અંદર રુચિ છે, જે વિષયની અંદર પ્રીતિ છે, એની અંદર જ્યારે જીવાત્મા એનું મન ચોંટી દે, એમ જેમ વિષયોમાં પુત્ર કલા આદિ જે પદાર્થો છે, પરિવાર છે, એની અંદર જેમ જીવાત્માને મનની વૃત્તિ ચોંટી જાય છે, એવો જેને જીવ ચોંટાડવાનો ટેવ છે, એને આવડત છે, એને ભગવાનનો મહિમા ભગવાનનું સ્વરૂપ ઓળખાય એટલે એની અંદર પણ એ જીવ ચોંટાડી દે છે, મહારાજના સ્વરૂપની અંદર વૃત્તિ રહે છે. મહારાજે બીજો ઉપાય બતાવ્યો કે શુરવીરપણાનો. આ બહુ શ્રેષ્ઠ ઉપાય મારી સમજણ પ્રમાણે, બહુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય ને તો આ ઉપાય છે. કારણ કે જીવાત્માની વૃત્તિ જેમ ભગવાનના સ્વરૂપમાં, જેમ પદાર્થમાં ચોંટે એમ ભગવાનના સ્વરૂપમાં ચોંટે, તો જેમ પદાર્થમાંથી ઉખડે એમ મહારાજના મૂર્તિમાંથી ઉખડી જાય ને. પણ મહારાજે કીધું શુરવીરપણાની એક જેનામાં એક વિચારધારા રહેલી છે, જેનામાં શુરવીરપણું રહેલું છે, એને ભગવાનના સ્વરૂપ સિવાય બીજો કોઈ ઘાટ થાય, કોઈ વિચાર આવે, ત્યારે એ પોતે શુરવીર છે એટલા માટે ખૂબ વિચાર કરે ને એ પોતે એ શુરવીરતાના પોતાના જે મનમક્કમ જે કર્યું એનું મનોબળ છે, એના મનોબળના આધારે એવા ઘાટને ટાળી દે અને ભગવાનના સ્વરૂપમાં જ વૃત્તિ સ્થિર રાખે, બીજે સ્થિર થવા દઈને. આ બહુ ઉપયોગી છે આજના સમય માટે. ત્રીજું મહારાજે ઉપાય બતાવ્યો ભગવાનના સ્વરૂપમાં જીવાત્માની વૃત્તિ રહે. મહારાજ કહે છે કે જે જન્મ મરણના ચક્રને, જન્મ મરણના દુઃખને સમજે છે, જે નરક 84ના ભયથી પીવે છે, અને નરક 84માં નથી જવું એટલે માણસ હંમેશા એમ ડાયા વિચાર કરે કે ભાઈ આ કર્યા કરતા તો ભગવાનનું ભજન કરી લેવું સારું, એટલે ભગવાનના સ્વરૂપમાં એ બીકે કરીને, ભયે કરીને એ ભગવાનના મૂર્તિની અંદર પોતાની વૃદ્ધિ એ રાખે છે. અને ચોથું મહારાજે ઉપાય બતાવ્યો કે જે જીવાત્માને પોતાના આત્માનું જ્ઞાન છે, આ દેહના શ્વંદ છે, દેહના સંબંધીઓ અને સંબંધો નાશવંત છે, દેહના સુખ નાશવંત છે, દેહના સુખના જે સાધનો છે નાશવંત છે, આ જગત મિથ્યા છે, આવું જેને જ્ઞાન થયું છે, એ જ્ઞાને જ્ઞાનના વડે કરીને એ જીવાત્મા આ જગતના જે પદાર્થો અને જગતના વિષયો એનાથી પોતાની વૃત્તિ પાછી વાળે અને ભગવાનના સ્વરૂપમાં ચોડે, ત્યારે જીવાત્માની ભગવાનના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રહે છે. એટલે મહારાજ કીધું ને આ ચાર સાધન સિવાય તો જેના ઉપર ભગવાનની કૃપા હોય તો એના એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે, નહીં તો ભગવાનના મૂર્તિની અંદર જીવાત્માની વૃત્તિ રાખવી એ તો ઘણું ભારે કામ છે, ઘણું કઠણ કામ છે, સામાન્ય એ પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે આજે આપણને એક જે તત્વ મળ્યું છે પરમાત્માનું, કહેવાની પાછળનો ભાવાર્થ વાળા ભક્તો એ છે કે મહારાજે વચનામૃતમાં લખ્યું, આ મેં જે વચનામૃત વાત કરી ગરડા મધ્યનું 36મું વચનામૃત, મહારાજે બહુ સુંદર એની અંદર સમજાવટ આપી છે કે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને વૃત્તિ રાખવી છે. સુખનું જે પરાકાષ્ઠા જેને કહેવાય, સુખનું જ્યાં અવધિ પૂરો થાય છે, એનાથી આગળ કોઈ બીજું સુખ નથી, એવું સુખ કયું છે? તો કે મૂર્તિનું જેને ચિંતવન થાય છે, મૂર્તિનું જેને ધ્યાન થાય છે, અને ભગવાનપણાની પ્રતીતિ જેને થાય છે, ભગવાનપણાની પ્રીતિ થાય છે, આમાંથી એકાદ અંકની અંદર જ્યારે વિષયોની અંદર જ્યારે જીવાત્મા મન પરોવે છે, ત્યારે એ વિષયો એ જીવાત્માને પોતાના માયાપાશની અંદર એવા જકડે છે કે એને એથી બહાર નથી નીકળવા દેતા, ભગવાનની અંદર જવા નથી દેતા, ભગવાનને ભક્તિ માર્ગે નથી જવા દેતા. જે જીવાત્માને શુરવીરપણાની મહારાજે વાત કરી, શુરવીરપણાથી જે જીવાત્મા પોતાના વિષયોને અથવા તો જે આવા ઘાટ થતા હોય એને ટાળે છે, આની જરૂર એટલા માટે જણાવી પછી કે જીવાત્માને જ્યારે જ્યારે જગતની અંદર રહીએ છીએ, આપણે જગતના જીવ છીએ, જગતની સાથે રહેવાનું છે, એટલે વિષયોનું આવરણ તો વારે વારે આવશે, પણ એને ટાળી કરી શકાય જ્યારે જીવાત્માનું મનોબળ મક્કમ હોય, ભગવાનને ભગવાનપણાની પ્રતીતિ થઈ હોય, અને એ પ્રતીતિના બળે કરીને જીવાત્મા જ્યારે પોતાના શૂરવીરપણાએ કરીને એ વિષયોના ઘાટને ટાળે છે ત્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જીવાત્માની રહે છે. આજે એ વાતનો આપણને ગર્વ હોવો જોઈએ. ખરેખર આજે વિદેશના ભક્તોને અમે જ્યારે જોઈએ છીએ, જેને સત્સંગનો રંગ ચડેલો છે એને જોઈને તો અતિશય આનંદ થાય છે. અતિશય મનમાં લાગણી એમ થાય કે આ ભગવાનના ભક્તો કેવા શૂરવીર છે જે મહારાજે ભગવાનના આ સાધનો બતાવ્યા ને એ સાધનોને સાર્થક કરી રાખ્યા છે. જગતને નાશવંત જાણે છે, વિષયોને નાશવંત જાણે છે, આ નાશવર નરક 84ના ભયથી બીવે છે, ભગવાનનો મહિમા સમજ્યો છે અને ભગવાનના મૂર્તિને તો ચિત્ત ચોડ્યું છે. અને પછી શૂરવીરપણાની પણ પાછી મહારાજે જેમ વાત લખી એમ એના જીવનની અંદર છે ત્યારે અમને અતિશય આનંદ થાય. પણ આની પાછળનું કારણ શું છે, મારે કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, કે આ જે ચાર ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાના સાધન જે મહારાજે બતાવ્યા એ ચારેવાના જગતની અંદર આપણને રોજ દેખાય છે. આ કેમ સામ આપણને બતાવ્યા મહારાજે કે ડગલે ને પગલે આપણને આ ચાર વાના નડવાના છે. અને એ જ્યારે નડતા હોય ત્યારે જીવાત્માની જો સમજણ આવી ન હોય, જીવાત્માની જો વૃત્તિ આવી ભગવાનના મૂર્તિની અંદર જ્યારે ન હોય ત્યારે એ જ વિષયો, એ જ માયા એ આપણને વિઘ્ન કરતા છે. એટલે જે મોક્ષ માર્ગ, આપણો જે જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મેળવી ભગવાનના સાનિધ્યમાં જવાનો જે લક્ષ્ય, આ લક્ષ્યની અંદર જો બાધા કરતા હોય તો આ વિષયો છે. આ ચાર વૃત્તિની અંદર જીવાત્માની સમજણ જો સ્થિર ન રહી ત્યારે મહારાજે પછી 37મા વચનામૃતમાં પાછી વાત બહુ સુંદર એમ લખી, મહારાજે પોતે પ્રશ્ન કર્યો કે ગીતાની અંદર એમ વર્ણન કરવામાં આવે છે કે જ્ઞાની હોય પણ છતાં એ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, જે સહજ પ્રકૃતિ જેને કીધી. માણસને મોક્ષ માર્ગની અંદર હંમેશા આ માયા વિષયો બે રીતે આવરણ આવે છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જોકે હરિલામૃત ગ્રંથમાં ભગવાનના દિવ્ય ચરિત્રો આપણે ખૂબ સુંદર વિવેક સ્વામી સંભળાવે છે અને મહારાજનો મૂર્તિનો મહિમા આપણને ખૂબ પ્રીતિ બંધાય, ખૂબ થાય ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ જાણી એવું આપણને શુદ્ધ આપણને વિચાર આવે છે. પણ આ વિચારોની અંદર વિઘ્ન શું આવે એ હું તમને બતાવવા માંગુ છું. ભક્તિ તો જીવાત્માને દરેકને ઉત્સાહ જાગે મારે ભક્તિ કરવી છે, પણ આ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન ક્યાં ક્યાં આવે? મહારાજે જે આપણને વચનામૃતમાં સમજાવ્યું છે એ અહીંયા લાલ બત્તી બતાવી છે કે આ વિઘ્નોથી જો તમે સાવધાન રહેશો તો તમારા મોક્ષ માર્ગની અંદર કોઈ દિવસ વિઘ્ન આવશે નહીં. એટલે એ જે વિષયો ને એની અંદર મહારાજે બહુ સુંદર વાત લખાવી, એક તો સાધનો એટલે માયા અને વિષયો જીવાત્માને મોક્ષ માર્ગની અંદર આવરણ બને છે. પોતાની શૂરવીરતાની જે દ્રષ્ટાંત આપ્યું એનો મતલબ એ બતાવે છે, મહારાજ કહે છે કે તમારી કમજોરી, તમારી દુર્બળતા, તમારું જે અંદર રહેલું જે ડરપોકપણું છે, તમારું જે કાવડનેસ ઇંગ્લિશમાં આપણે અંગ્રેજીમાં કહીએ એ કાયરતા જે તમારી છે એ તમારી મોટી દુર્બળતા છે. મોક્ષ માર્ગમાં એ વિઘ્ન કરવાનું છે. મોક્ષ માર્ગમાં ખાલી એવું નથી કે ભગવાનને ઓળખાણ નથી થઈ ને ભગવાન ભજતા નથી એટલે મોક્ષ માર્ગમાંથી આપણે પડી ગયા. ભગવાનનો મહિમા સમજાયા છતાંય જે આ વચનામૃતનું અનુસંધાન આપણે જો રાખીએ તો આ વસ્તુ બહુ સમજવા જેવી આપણને પ્રાપ્ત થાય એમાંથી કે ભગવાનનો મહિમા સમજ્યા છતાંય જ્યારે જીવાત્મા એક તો ભગવાનની અંદર પોતાની સ્થિર વચ્ચે ચિત્ત છે અને જોડતું નથી, અથવા પોતે એટલું શૂરવીર પણ નથી રાખતું કે પોતાની કાયરતા લોકલાજ નડે કે ભગવાનને ભજીશ તો લોક મને શું કહેશે, ભગવાનને ભજીશ તો તકલીફ થશે, નિયમ ધર્મ પાળવાના આવે ત્યારે કાયરતા આવે કે મારાથી કેમ પડાશે. આવા અનેક જે દુર્બળ વિચારો છે, જે કાયરતાના વિચારો છે, એ વિચારો જીવાત્માને મોક્ષ માર્ગમાં વિઘ્ન બની જાય છે. આમાં પારકાની જરૂર નથી પડતી. કોઈ તમને મોક્ષ માર્ગમાંથી ધક્કો મારે અને તમે પડી જાઓ એવો આ વિષય નથી. તમારી અંદર રહેલા જે શત્રુઓ, જેને અંતર શત્રુ કીધા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણા આદિ જે અંતર શત્રુઓ મહારાજે બતાવ્યા, આ અંતર શત્રુઓની આગળ તમે જયારે ઝૂકી જાઓ છો, તમે જયારે સરેન્ડર કરી દો છો, તમે જયારે હારી જાઓ છો ત્યારે તમારા મોક્ષ માર્ગમાં વિઘ્ન બને છે. ભગવાનનો ખૂબ મહિમા સમજ્યા છો, ભગવાનનું મહાત્મા ખૂબ સમજાણું છે, પણ છતાંય પોતાની કાયરતા, પોતાની દુર્બળતા એ મોક્ષ માર્ગમાં વિઘ્ન બને છે. મહારાજ કહે છે નરક 84ના ભયથી બીતા નથી. એટલે ઘણાની એવી વૃત્તિ હોય, ઘણા એમ કહે છે કે મર્યા પછીનું કોણે જોયું છે, કોણે મર્યા પછીનું જીવન જોયું છે, અત્યારે જેટલું ભોગ્યું, એશો આરામ કર્યા, જેટલું મોજ શોખ કરી એ જ આપણા કામનું છે ને એ જ આપણા માટે સાર્થક છે. આવી વૃત્તિ એટલે મહારાજે કીધું કે નરક 84ની જેને બીક હોય, એટલે એ ભગવાનના સ્વરૂપની અંદર આ વિઘ્ન બતાવ્યું મહારાજે. અને ચોથું મહારાજે જે બતાવ્યું બહુ સુંદર વાલા ભક્તો, કે ભગવાન જગતને નાશવંત જાણે, જીવાત્માને શું મારું શું છે એ જ ખબર નથી. આજે જગત આખું જેને પોતાનું સમજી રાત દિવસ મહેનત કરે છે, જે પોતાના સમજી અને જેને મેળવવા માટે રાત દિવસ કાળી મજૂરી કરે છે, કાળા ધોળા કરે છે, સાચાનું ખોટું અને ખોટાનું સાચું પાપથી ડરતો નથી. શાસ્ત્રમાં લખ્યું ને મનુષ્યને કેટલી પોતાની અંદર મોહ છે, પોતાની વૃત્તિઓ ક્યાં ક્યાં પડેલી છે. શંકરાચાર્યજીએ બહુ સુંદર લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધાયુતિ ગ્રહીત્વા તન્નમ તદપિન મુંચતિ આશા પિંડમ. અંતે લોકે અંતે એમાં લખ્યું છે કે જીવાત્માને છેલ્લી પરિસ્થિતિ કે અંગમ ગલિતમ, કે પોતાનું અંગ ગળી જાય, ગળપણ આવી જાય, શરીર ચાલે નહીં, માથાના વાળ ધોળે થઈ જાય, આંખે દેખાય નહીં, પણ છતાંય તદપી ન મુંચતી આશા પિંડમ. યદ્યપિ લોકે મરણમ શરણમ, શંકરાચાર્યજી આગળ લખે છે કે મરણનું શરણ નિશ્ચિત છે, યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી પાપાચરણમ, તોય જીવાત્મા પાપનું આચરણ કરતું નથી. અને આને જો આમાંથી છુટકારો મેળવવો હોય તો ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ. મૂળ મતે ભગવાનની ભક્તિ એક માર્ગ છે. એટલે મહારાજે જે વાત લખી કે જે જીવાત્માને જગત નાશવંત છે અને પરમાત્મા જે છે એ સાર્થક છે, આવો જેને મહિમા નથી સમજાણો, એ આખી જિંદગી જે સુખને અથવા જે પ્રાપ્તિ માટે જેમ મૃગલું હોય અને મૃગજળ, આપણે અંગ્રેજીમાં એને મિરેજ કહે છે ને, અને મિરેજ કહે છે, જે પાણીનો પરછાયો પડે, ગરમી જ્યારે અતિશય થઈ ગઈ હોય ત્યારે અને દૂર સુધી તમે જુઓ ને તો પાણી પાણી દેખાય, તાપમાન એનું પાણીનું એટલું ચળકાટ મારે, નીચેનું લેવર લેયર જે હોય એ તપી જાય તો એની અંદર પાણી દેખાય, પણ જ્યારે તમે નજીક જાઓ ત્યારે ત્યાં આગળ પાણી ન હોય, સૂકું રણ હોય. એમ મૃગલાઓ જ્યારે રણની અંદર જતા રહે ત્યારે એને દૂર દૂર પાણી દેખાય ને, મૃગ જેને જળ કહેવાય એ મૃગજળની પાછળ મૃગલા દોડતા હોય, એને કંઈ પ્રાપ્ત ન થાય. એમ આ નાશવંત જગતની અંદર જીવાત્મા જેને સત્ય સમજી, જેને સાચું સુખ સમજી, આખી જિંદગી જેની પાછળ દોટ મૂકે છે, એની અંદર જવાથી એને તૃપ્તિ ને શાંતિ નથી પ્રાપ્ત થતી. અને એટલે જીવાત્મા ભટી કરે છે, કારણ કે સંતોષ થાય તો હાશકારો થાય ને તો ઠરાય. માણસ ઠરે ક્યારે, કે એને સંતોષ થાય, એને સુખની અનુભૂતિ થાય ત્યારે એનો વિસામો થાય, ત્યારે એને ઠરવાનો અવસર મળે. પણ બાકી એને જ્યારે ત્રિવિધ તાપમાં પડતો હોય એને શાંતિ ન મળે. એટલે મહારાજે આ વિવેક આપણને શીખવ્યો છે વચનામૃતના માધ્યમથી. અને એક આ સાધનો જે વિષયો જે જીવાત્માને નડતરૂપ થાય છે પોતાનો, અને સાથે સાથે મહારાજ કે એનો સ્વભાવ એને નડતરૂપ થાય છે. આ સ્વભાવ જીવાત્માને ઘણી વખત આપણે કહીએ ને કે સાચો ઉપદેશ પણ નથી એને ઉતરતો. જીવાત્માને આ સ્વભાવ ટાળવાની જરૂર છે. એક વસ્તુ બહુ સુંદર વાલા ભક્તો માનવાજી, અમે છોકરાઓ અમારા ઉતારે બેઠા હતા ત્યારે વાત કરી, મેં એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. ભગવાન સ્વામિનારાયણે આપણા મોક્ષને માટે બે સુંદર રસ્તા આપણને બતાવ્યા છે. સર્વોપરી રસ્તા, જેની અંદર કોઈ બીજા વિકલ્પ આપણને ગોતવાની જરૂર ન પડે. સર્વ ધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ, ગીતામાં જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે તમામ વિચારોનો, તમામ ધર્મ જે કહેવાતા હોય, તમામ તમારા મનના માનેલા હોય એનો ત્યાગ કરી અમારા શરણે આવો, અમારા કયામાં આવી જાઓ તો તમારો યોગ અને ક્ષેમ અમે જોશું. એમ ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે અમારા જે આશ્રિત હોય એને જો પોતાના જીવાત્માનું જો શ્રેય કરવું હોય આલોક અને પરલોકમાં. શિક્ષાપત્રી વાંચો, શિક્ષાપત્રી બધા વાંચતા હશો એટલે ખ્યાલ આવશે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે આલોક અને પરલોકમાં સુખવા થવું હોય તો અમારી આ શિક્ષાપત્રી અમારી આજ્ઞા પ્રમાણે વર્તજો. એટલે આપણા સંપ્રદાયના બે મૂળ પાયા બતાવ્યા, એક આજ્ઞા અને બીજી ઉપાસના. ભગવાનની જે ભક્તિ, ભગવાનની જે ઉપાસના, આ બે જેને દ્રઢ કરેલા છે એવો જે જીવાત્મા એને મોક્ષ માર્ગ મળે છે. આ સંપ્રદાયનો પાયો આજ્ઞા અને ઉપાસના છે, ઈચ્છા અને ઉપાસના નથી. આપણે ઘણી વખત કેવું કરીએ છીએ, આપણે કેવી સમજણ રાખીએ છીએ કે ઈચ્છા અને ઉપાસના, મારી જેવી ઈચ્છા છે એવું વર્તવું છે. વર્તવું કેવું છે, મારી ઈચ્છા પ્રમાણે, મારા સ્વભાવ પ્રમાણે, મારી પ્રકૃતિ પ્રમાણે, મારા ગમતા પ્રમાણે, મારા મારા મનના જે વિચારો છે એના પ્રમાણે. એટલે પોતા પ્રમાણે વર્તવું છે અને મોક્ષ જોઈએ છે. પોતાના સ્વાર્થ, પોતાની સમજણ, પોતાના જે અહમત્વ, પોતાના જે સ્વભાવ એને ગત વર્તવું છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે એને ટાળવા પડે. એટલે કીધું જ્ઞાની હોય છે છતાંય, જે મેં કીધું ને ભગવાનનો મહિમા છે તો આ ચાર પ્રકારના વિઘ્ન બતાવ્યા. ભગવાનની મૂર્તિમાં જેને વૃત્તિ નથી રહેતી એવા ચાર વિઘ્ન મહારાજ બતાવ્યા. અને બીજું વિઘ્ન બતાવ્યું મહારાજ કે પોતાનો જે પ્રકૃતિ સ્વભાવ, જે પ્રાણ, જે જન્મથી જે એનામાં પ્રકૃતિ, જે સહજ સ્વભાવ ઉત્પન્ન થયો છે, એ સ્વભાવ જ્યાં સુધી નથી ટાળતા ત્યાં સુધી એનો એ આજે ગમે તેટલી એને જ્ઞાની છે, ગમે તેટલી સમજણ છે, પણ એક સ્વભાવ વાળો આવે છે. મહારાજને આપણે ઘણી વખત જોઈએ ભગવાનના શાસ્ત્રોની અંદર એવા ઘણા ચરિત્રો આવે છે. અને મેં શિકાગોમાં કીધું હતું કે માણસનો સ્વભાવ કેવો છે તો વેરે બાંધે છે અને પ્રીતિએ કરે છે, સ્વભાવ કરે છે, વ્યક્તિ એના એ છે. આજે ઘણા ને એમ તો છો એટલે લાલજી મહારાજ આવ્યા, લાલજી મહારાજ આવ્યા, મહારાજ પધારતા ને ગામડામાં ત્યારે લોકો શેનું આતુરતા શેની રહેતી કે શ્રીજી મહારાજ પધાર્યા છે. પછી જોડે બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાત્યાન સ્વામી હોય, એ બધા જે આવે તે, પણ પધાર્યું કોણ હતું? મહારાજ. હવે કોઈને ગોપાળાનંદ સ્વામી સાથે વેર હતું, કોઈને ગોપાળાનંદ સ્વામી સાથે વેર હતું એટલે એને શું કીધું, ગોપાળાનંદ સ્વામી આવે છે એટલે હું આવું નહીં. હવે પ્રશ્ન શું થયો, જો તમે એક સમજવાની વાત છે કે ગોપાળાનંદ સ્વામી સાથે માનો વેર હતું તો એ તો મહારાજની જોડે જ રહેવાના છે. તમે ગોપાળાનંદ સ્વામીના વેરના કારણે તમે સુખ કયું ખોયું? તો મહારાજના દર્શનથી વંચિત રહ્યા. કોણ વંચિત રહ્યું? જેનો સ્વભાવ આવો ઈર્ષાળ હતો, જેનો સ્વભાવમાં કપટ હતો એનો. એટલે આજે અમે શિકાગોમાં એ જ વાત કરી, મેં કીધું અમે તો જેમ યાત્રી હોય, પોતાના બાળકો હોય, એ સવારે ઘરેથી નીકળે, સાંજે પાછા પોતાનું કામ પતાવીને પોતાના ઘરે આવે, એમ અક્ષરધામમાંથી એ અમારું ઘર છે, સ્વામિનારાયણ ભગવાનનું ઘર એ અમારું ઘર છે. આજે ત્યાંથી મહારાજની આજ્ઞા થઈ કે તમે આટલું જેને કામ કરી આવો, અમે તો અમારું જે પણ કામ છે, જે અમને આવડશે, જે આવડત ભગવાને શક્તિ આપી છે એ કામ કરી અમે તો પાછા અમારા ઘરે જતા રહીશું, કારણ કે અહીંયા અમારું સ્થાન છે. પણ અમે ઘરે ગયા પછી જ્યારે ભક્ત આવે ને આવી ઈચ્છા, કોઈ એવા ને એવા ભક્તોય છે, સંતોય છે, મુક્તોય છે, ભગવાનના જે મહારાજ પોતાની સાથે 500 પરમહંસોની ફોજ લાયા હતા, કોઈ મહારાજના નાના હજારો મુક્તો મહારાજની સાથે આવ્યા હતા. રામાનંદ સ્વામીને જ્યારે સંતો એમના કથામાં આવ્યું ને કે રામાનંદ સ્વામીનું જ્યારે એક ભગવાનના એકાંતિક રામાનંદ સ્વામીના ભગત હતા એટલે રામાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયેલો, રામાનંદ સ્વામી ધામમાં ગયા અને જાણ્યું, અતિશય વિહળ થઈ ગયા, અતિશય દુઃખી થઈ ગયા, ત્યારે મહારાજે એમને અક્ષરધામના દર્શન કરાવ્યા છે અને રામાનંદ સ્વામી સહિત હજારો મુક્તો ભગવાન શ્રી હરિના સેવાની અંદર ત્યાં ઉપસ્થિત છે. આવા દિવ્ય દર્શન થઈ ઓલા ભક્તને એમ થયું કે રામાનંદ સ્વામી ગુરુ સાચા, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તો આ છે, અને એમને દંડવત કરવા માંડ્યા. આવી સમજણ એટલે આજે એવા હજારો ભક્તો જે ભગવાનના એકાંતિક ભક્ત હશે મહારાજના ધામની અંદર હશે, અને જો કોઈને ઈર્ષા ભાવ હશે તો કહે છે કે મહારાજના ધામમાં ઓલો બેઠો છે ને એટલે મારે નથી જવું, તો ક્યાં જશો? આ સ્વભાવ, આ સ્વભાવ, તો તમે ક્યાં જશો? તમારું ઠેકાણું બીજે કોઈ ગોતી રાખ્યું છે? બીજો કોઈ અક્ષરધામ તમારા માટે? આપણે એવા નવજ રાજા જેવા નથી કે આપણે પેલું વચ્ચે અને સ્વર્ગ બીજું બનાવ્યું, શું ત્રિશંકુ જેવી દશા, ત્રિશંકુ જેવું આપણી કઈ સામર્થ્ય નથી કે આપણે નવું અક્ષરધામ બનાવી શકશું, અને કદાચ કોઈ બનાવ્યો હોય તો એને ઉભા રાખી, અહીંયા ભગવાનનો વાસ નથી. આજે એવાની પાછળનો ભાવાર્થ, આપણા સંપ્રદાયની રીતિ શું છે તો વિચારવાના લોકો, આજ્ઞા અને ઉપાસના ભગવાન સ્વામિનારાયણ. એક વસ્તુ બહુ નિર્વિવાદ સમજવા જેવી છે કે જેને ભગવાનના વચનમાં વિશ્વાસ નથી, જેને ભગવાનના વચનમાં, તમે કોણ દ્રોહ કરો છો? મહારાજે શિક્ષાપત્રીમાં એક ટાંક લખી કે આ કાર્ય કરવું અને આ કાર્ય ન કરવું. તમે જો એની અંદર એ કાર્ય પોતાના સ્વભાવે કરીને, પોતાના રાગદ્વેષ, પોતાના મમત્વે કરીને કાર્ય નથી કરતા તો તમે દ્રોહ વ્યક્તિનો નથી કરતા, તમે દ્રોહ ભગવાનની આજ્ઞાનો કરો છો, અર્થાત ભગવાનનો દ્રોહ કરો છો. એટલે મહારાજે કીધું આ સ્વભાવ જે છે ને એ ટાળવા માટે, અને એને ટાળ્યાનો શું ઉપાય? એને ટાળવો પડે ને, આવો જો જીવાત્માને સ્વભાવ કંઈક આવી ગયો હોય પૂર્વના કર્મના અનુસાર, તો મહારાજ કે એને ટાળવો હોય તો બે એના માટે જરૂરી છે કે એક તો જે આવો સ્વભાવ ટાળવાનો જે એની અંદર જે ઉપદેશ કરે એના વચનની અંદર વિશ્વાસ હોવો જોઈએ, અને આવો ઉપદેશ કરનાર સાથે પ્રીતિ હોવી જોઈએ. પછી મહારાજે ત્યાં સુધી લખ્યું, ગમે તેટલા કડવા વચન કહે, ગમે તેટલો તિરસ્કાર કરે, તો એમ માને કે આમાં મારું હિત રહેલું છે, અને ક્યારેય એનો અભાવ ન લે ત્યારે મહારાજ કહે છે એનો સ્વભાવ ટાળે. આજે આપણી પરિસ્થિતિ કેવી છે? વ્યક્તિ પોતાના મમત્વને, પોતાના જે મહારાજે તો શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે લખ્યું છે, પાખંડ ધર્મ, પરધર્મ અને કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. શ્રીજી મહારાજે જે પોતાના સંપ્રદાયના શાસ્ત્રોની અંદર પ્રમાણિત નથી કર્યા એવા તમામ કોઈ કદાચ ધર્મો હોય તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે પરધર્મ છે, કલ્પિત ધર્મ છે અને પાખંડ ધર્મ છે. એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરનારા ભક્તો છે, જેને ભગવાનના મૂર્તિની અંદર જેને પ્રીતિ કરીને ભગવાનના ધામમાં જવું છે એવા ભક્તો માટે તો ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો, એટલે કોઈ વસ્તુની મર્યાદા જે મહારાજે બાંધી છે, મર્યાદામાં રહીને આપણે સત્સંગની અંદર લાભ લઈએ તો એની અંદર ભગવાનનું સુખ આપણને પ્રાપ્ત થાય. અને આજે એવી સમજણ જ્યાં સુધી જીવાત્મામાં નથી આવતી ત્યારે વાલા ભક્તો આપણે ગમે તેટલી સ્થિતિ અને ગમે તેટલી પરિશ્રમ કરશું પણ એનું ફળ યથાર્થ આપણને મળવાનું નથી. આવો ભગવાનનો સર્વોપરી મહિમા, હું ઘણી વખત કહું છું, ભગવાનને સર્વોપરી જાણવા એટલે ભગવાન બીજા ન્યૂનતા કે અધિકતા બતાવવાથી ભગવાનને સર્વોપરી નથી બનાતા. ભગવાનને સર્વોપરી માનવા હોય તો સંપૂર્ણ રીતે ભગવાનના શરણમાં થતા શીખો, ભગવાનના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખતા શીખો. સર્વોપરી ત્યારે મનાશે જ્યારે એના એને એક કોમા કે ફૂલ સ્ટોપ, અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ કર્યો હોય એની અંદર પણ આપણને સંદેહ ન થાય, એમાં પણ જ્યારે શંકા ન પડે, એમાં જ્યારે આપણને વિશ્વાસ અને પ્રતીતિ રહે, ત્યારે મહારાજ એમ કીધું ને કે ત્યારે આપણા સ્વભાવ ટળશે. કે ભગવાનના શબ્દોની અંદર આપણને વિશ્વાસ છે ત્યારે એવા સ્વભાવો ટળશે, ત્યારે આપણી કુટેવો ટળશે, ત્યારે આપણા કુસંગ ટળશે અને ત્યારે ભગવાનના ભક્તિની માર્ગની અંદર રંગ ચડશે. આજે એવો અવસર આપણને આ સત્સંગના માધ્યમથી મળ્યો છે. ભગવાનના દિવ્ય ચરિત્રો તો અતિ અમૃત જેવા છે. ભગવાનના ચરિત્રો અમૃત એટલા માટે છે, હું આ જગતનું અમૃત કે જે અમર કરનારું અમૃત છે ને તો કદાચ શરીરની આવડતા વધારે છે. અમૃત જે છે એનો ગુણ છે, કાં તો ગુણ કરે છે, વિષ છે, ઝેર કરે છે. મને ઘણી વખત વિચાર એમ થાય કે શ્રીજી મહારાજે, અને ઘણા ભક્તોને પણ એવો પ્રશ્ન થતો હશે કે શ્રીજી મહારાજે ભગવાનની કથા વિમુખ જીવ કે વદનસે કથા સુની નહીં જાત, ભગવાનની કથા સાંભળવાની કેમ ના પાડી? ભગવાનની કથા તો ગુણકારી છે. આપણે કહીએ છીએ ભગવાનની, હમણાં જ મેં વાત કરી કે આ તો અમૃત સમાન છે, ભગવાનની કથા તો અમૃત સમાન છે, છતાંય વિમુખ જીવના મોઢેથી કેમ નહીં સાંભળવી? તો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે શબ્દ હંમેશા બીજનું કામ કરે છે, શબ્દ હંમેશા બીજનું કામ કરે છે. એવા જે બીજ પડેલા હોય અને એ બીજને જ્યારે વાયરો અથવા ખાતર પાણી મળે, એને પ્રોત્સાહન મળે, ત્યારે બીજ ઉગીને વટવૃક્ષ થાય છે. વિમુખના જીવથી વિમુખના વ્યક્તિના કે એવા ધર્મને વિહોણા વ્યક્તિના કે અધર્મને આચરનારા વ્યક્તિના જ્યારે શબ્દો તમારા કાનની અંદર પડ્યા હોય, એ તમારા બીજ રૂપે પડ્યા હોય અને એની જેવી વૃત્તિ, એને બીજનો જે ગુણ છે, એવા ગુણને જ્યારે પોષણ મળે, અધર્મનું પોષણ મળે, એવો સંગ થાય અને એવા તમને માહોલ, એવો એટમોસ્ફિયર, એવું વાતાવરણ તમને મળે, એને મળે પોષણ મળે, એટલે એવા વિમુખ. એટલે મહારાજે કેવું કીધું, કથા પણ ન સાંભળો, કથા ન સાંભળવી એટલે માત્ર કથા ન સાંભળવી અને બીજા બીજી બધી વાતો થાય એવું નથી, પણ જો કથા ન સંભળાય તો બીજી વાતો પણ વિમુખના જીવથી સંભળાય નહીં. આ શા માટે? પોતાનો સ્વભાવ ટાળવા માટે. આવા જ્યારે જીવાત્મા પોતાના સ્વભાવને, પોતાના મનના માનેલા ધર્મને મૂકી અને ભગવાનનો સાચો શરણાગત થશે, ત્યારે ભગવાનના સાચા આશ્રયમાં જશે, ત્યારે વાલા ભક્તો એ ભગવાન એ જીવાત્માનું એ ચોક્કસ રૂડું કરવાના છે. આવું મહારાજનું વચન છે, મહારાજ અને અંતકાળે જરૂર મારે આવું. આ શબ્દને આપણે વારંવાર જો યાદ વિચારીએ તો એક જ શબ્દ પહેલો આવે, મહારાજ અને અંતકાળે. મહારાજે એમ નથી કીધું તિલક ચાંદલો કરતો હોય એને હું લેવા આવીશ, કંઠી બાંધતો હોય એને હું લેવા આવીશ. મહારાજે એમ પણ નથી કીધું કે મારું ભજન કરતો હશે એને હું લેવા આવીશ. મહારાજ અને અંતકાળ જે મારો થઈને રહેશે, જે મારે વચનની અંદર, મારી આજ્ઞાની અંદર, મારી બાંધેલી મર્યાદાની અંદર રહેશે, મારા સ્થાપેલા સિદ્ધાંતને જો અનુસરશે તો એને અંતકાળે નિનાવીશ. આ હોલ છે, આજ આવીને આવી બીજી ઇમારત હોય, એક ઇમારતને આપણે મંદિર, એક ઇમારતને હોલ, એનો તફાવત કઈ રીતે સમજીએ છીએ? કારણ કે ત્યાં સિદ્ધાંત છે, ત્યાં ભગવાનનો વાસ છે, અને ભગવાનનો વાસ ન હોય તો પછી બધી ઇમારતો એક સરખી છે. આજે આપણને આમ જે ધામ સંતોએ વાત કરીને અક્ષરધામ તુલ્ય છે, શાના માટે? કે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોનું અહીંયા પ્રતિપાદન થાય છે, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું અહીંયા આગળ પ્રતિપાદન થાય છે, મહારાજના ઈશ્વરી અને પૂર્ણ પુરુષોત્તમ પ્રાણનું અહીંયા પ્રતિપાદન થાય છે અને અહીંયા ભક્તિનો અને સત્સંગનો માર્ગ અહીંયા આગળ પ્રશસ્ત થાય છે અને પ્રોત્સાહન મળે છે, માટે અક્ષરધામ છે. આને જ મંદિર કહેવાય. આ જો વાતાવરણ ન થતું હોય, આવું વાતાવરણ ન સર્જાતું હોય, આવું જ્યાં ક્યાં રાગ દ્વેષ કે ક્યાં અંતરશત્રુ આપણને નડતા હોય, તો એ ક્યાંય ત્યાં ભગવાનનું ધામ કે ભગવાનનો વાસ ત્યાં નથી હોતો. એટલે આજે આપણે સદભાગી છીએ કે આવા વિદેશની ધરતી ઉપર પણ ખરેખર બહુ આનંદની વાત છે કે જે ભક્તોને અને ખાસ કરીને અમારા યુવાનોને સંતોએ કીધું કે ઘણા વર્ષોથી અમને બોલાવતા હતા, યાદ કરતા હતા, એટલે તમને ઇંતજારી જેટલી પેલી અધીરાઈપણું હતું, એવું અમને પણ અધીરાઈપણું હતું કે આ યુવાનોને આ ભક્તોને કેમ વહેલા તકે મળીએ. પણ શ્રીજી મહારાજે કોઈ સમય અને એના કાર્ય નિર્માણ કર્યા હશે અને એ સમયના કાર્ય પ્રમાણે આજે તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. ખરેખર મળીને ખૂબ આનંદ થયો કે હિંમતવાળા અને ધગશવાળા ભક્તો છે અને યુવાનો છે, આજે પાશ્ચાત્ય દેશમાં રહેવા છતાંય પણ એની સંસ્કૃતિમાં રંગાણા નથી અને એ પોતાના ધર્મ. હું હમણાં હરિભક્તોને સવારે કહેતો હતો કે કોઈ પણ વૃક્ષને ફલવું ફૂલવું હોય અને જો પોતે પ્રોગ્રેસ કરવું હોય અને આગળ વધવું હોય ને તો એના એના જડ સાથેનો એનો સંબંધ હોવો જરૂરી છે. જળથી સંબંધ કપાઈ જાય એટલે પછી ડાળખા ઉપર ફળ તો ડાળી ઉપર જ આવે છે, પણ અંગ્રેજીમાં આપણે કહીએ ને ફ્રૂટ કમ ઓન બ્રાન્ચીસ, પણ ઇટ હેઝ ધ સોર્સ કમ ફ્રોમ ઇટ્સ રૂટ, અને એના જડમાંથી એને પોષણ મળે છે. આપણું જડ એ આપણો સંપ્રદાય, આપણા સંસ્કાર અને આપણા સિદ્ધાંતો છે. ભગવાન સ્વામિનારાયણ, આ મનુષ્ય જાતિ માટે કહું છું, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જે પરંપરા, વૈદિક પરંપરા, એ આપણી જડ છે. અહીંયાથી જીવાત્માને પોષણ મળે છે, અને એ જ્યારે પોષણ લઈ અને આજે વિશ્વની અંદર જ્યાં જ્યાં ભારતીયો ગયા છે ત્યાં આપણે ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. આજે આવી જ્યારે આપણા ઉપર પરસ છે, આજે આવો સુંદર માહોલ આપણા શ્રી ચર્ચિના આંગણે થયો છે. બધા ભક્તો ખૂબ ભાવથી સત્સંગનો લાભ જે લો છો, જો કે ફોન ઉપર અવારનવાર અમે મુલાકાત લેતા, તમારા બધાના ખુશી સમાચાર લેતા, સત્સંગની પ્રવૃત્તિઓ વિશે માહિતી પણ લેતા, હરિભક્તો ઇન્ડિયા જ્યારે આવ્યા હોય ત્યારે તમારા સર્વેના સમાચાર પણ આપતા, પણ અમને જેમ જોવાની ઇંતેજારી હતી કે આ ભક્તો વાસ્તવમાં કઈ રીતે સત્સંગ કરે છે, આવો વિશાળ હોલ લઈને પણ ભગવાનના સિદ્ધાંતોને ઉપર તમે અડીખમ રહ્યા છો. હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તમને ચોક્કસ એનું ફળ આપશે, અને એ એવું ફળ આપશે કે જે ફળ તમને આ મનુષ્યથી એટલે અત્યારના આ જન્મની અંદર તો તમને સુખ અને શાંતિની અનુભૂતિ કરાવશે, પણ અક્ષરધામની અંદર પણ પેરી હરોળમાં બેસો. આમ તો વિશાળ છે, એની બાઉન્ડ્રીઓ તો બતાવી જ નથી અક્ષરધામની, શાસ્ત્રની અંદર એની બાઉન્ડ્રીઓ નથી બતાવી, પણ એની એન્ટ્રી બતાવી છે. આપણને એમ થાય ભાઈ બાઉન્ડ્રી નથી તો એન્ટ્રી ગેટ ક્યાંથી હશે, પણ મહારાજે એન્ટ્રી બતાવી છે. મહારાજ કે અણીશુદ્ધ કરીને અમારા સંતોએ લાગોની કીધી, હું ભલામણ કરી શકું પણ હું ગેરંટી નથી લેતો. હું ગેરંટી એટલા માટે નથી લેતો કારણ કે મહારાજે એ હક અધિકાર પોતાની પાસે રાખ્યો છે. હા, હું ભલામણ ચોક્કસ કરી શકું, મારા દાદા છે એટલે એમાં ના નથી, અને દાદાને હું કહીશ કે આ સત્સંગીઓ એ આવા ગોરકળી કાળની અંદર અધર્મ સામે જજુમીને, હા, અધર્મ સામે જજુમીને તમારા સિદ્ધાંતોને માટે શિર સાટે પોતાનો પક્ષ રાખેલો છે. માટે આ ભક્તોને પહેલી હરોળમાં બેસાડો, મારા ચોક્કસ બેસાડશે, લાડતી માને દાદા. એટલે આવું સુંદર આપણને આજે એવો અવસર મળ્યો છે કે અણીશુદ્ધ ધની ભગવાનના ધામમાં જવાના માટે સત્સંગને પોષણ મળે, સત્સંગનો વિકાસ થાય, અને સમસ્ત એક વસ્તુવાળા ભક્તો બહુ સુંદર આપણા સંપ્રદાયની અંદર મહારાજે અજોડ જે આપી છે કે મહારાજે આ સંપ્રદાયને કઈ વસ્તુથી આમ અભાવ રહે એટલે જેની અછત રહે એવું મહારાજે નથી કર્યું. ષડંગી સંપ્રદાય મહારાજે ભગવાનના જેને હાલતા ચાલતા સ્વરૂપ આપણે કહીએ, ભગવાનનું બોલતું ચાલતું સ્વરૂપ, એવા મહારાજે મંદિરોની અંદર સ્વરૂપો પધરાવ્યા છે. ઉપાસનાનો માર્ગ પ્રશસ્ત રહે એટલા માટે મહારાજે મંદિરો બનાવ્યા, ભગવાનના સ્વરૂપો પધરાવ્યા. આપણને એવા અજોડ શાસ્ત્ર મૂકે, આપણને લખાવી, પોતે રચના કરી, રચના કરાવી આપણને આપ્યા કે જેનો આશ્રય લઈએ તો જીવાત્માના તમામ મૂંઝવણો અને તમામ પ્રશ્નોનો ત્યાં આગળ અંત આવી જાય. આવા સત્શાસ્ત્રોની આપણને મહારાજે પ્રાપ્તિ કરાવી. જે આ આચાર્ય પરંપરા, ગુરુ મંત્ર અને ગુરુ દીક્ષા જેને લેવી હોય અને બ્રહ્મ સંબંધ, ભગવાન સાથેનો સંબંધ બાંધવો હોય, મેં આજે સવારે જ એક જણને રિપ્લાયમાં ઈમેલ લખતો હતો, એની અંદર મેં બહુ સુંદર વિચાર્યું, મારા મનમાં એક પોઈન્ટ આવ્યો, હું કદાચ શેર કરું કે શ્રીજી મહારાજે આપણને ક્યાં સંગ કરવાનો કીધો ને ક્યાં ન કરવાનો, એના માટે મહારાજે બહુ સૂચવ્યું છે આપણને. બહુ સૂચ વિચારજો, મહારાજે કીધું આ મારી મૂર્તિ છે, વિચારજો હો, અને સમજવા જેવો છે. મહારાજ કે છે અમે જે આ લક્ષ્મીનારાયણ આદિ જે અમારા દેવોની જે મહારાજે પ્રતિષ્ઠા કરી, હરિકૃષ્ણ મહારાજ આદિ મહારાજની મૂર્તિઓ મહારાજે પધરાવી, મહારાજ કે છે અખંડ અમે આમાં રહ્યા છીએ. હા, મહારાજે પછી આગળ શું લખ્યું શિક્ષાપત્રીની અંદર, અમારા એટલે અમારા પધરાવેલા અથવા તો આચાર્યને દત્તવ્યમ યશ્ચ તેન પ્રતિષ્ઠિતમ. મહારાજ કે આચાર્ય જે પધરાવેલી હોય કે પૂજેલી હોય એવી મૂર્તિ છે, એ ઉપાસ્ય છે. બાકી મૂર્તિ નમસ્કાર, આપણે તિરસ્કાર ના કરીએ, નમસ્કાર કરીએ, પણ એ ઉપાસનાને યોગ્ય તો નથી. એટલે મહારાજે ત્યાં વિકલ્પ આપ્યો ને, કોની ઉપાસના થાય કોની ન થાય એવો વિકલ્પ આપ્યો, કે તમે નક્કી કરી શકો પ્રતિષ્ઠા કરેલી છે કે પ્રતિષ્ઠા નથી કરેલી, મૂર્તિનો પ્રશ્ન છે. મહારાજે સત્શાસ્ત્રો લખ્યા, મહારાજ કે અમે જે પ્રમાણિત કરેલા સત્શાસ્ત્રો છે, શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્રો મહારાજે પ્રમાણિત કર્યા, આને અમારા સંપ્રદાયના ગણવા. એટલે ત્યાં પણ વિકલ્પ મૂક્યો કે આપણે અનુસંધાન લેવું હોય, વાંચવાના દરેક શાસ્ત્રોને ખંડન નથી કર્યું મહારાજે, પણ આપણે જ્યારે કોઈ આશય લેવો હોય, આપણે કોઈ નિર્ણય કરવો હોય તો આપણે કયા માપદંડમાં આવવું પડે, તો મહારાજે જે પ્રતિપાદિત કરેલા જે શાસ્ત્રો છે, ધર્મશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, આપણા બધા આ પ્રકારના શિક્ષાપત્રો બતાવ્યા, એને મહારાજે કીધું કે એનો આશ્રય લઈને તમારે નિર્ણય કરવો. એટલે શાસ્ત્રની અંદર પણ મહારાજે કીધું આ કરાય, બીજું ન કરાય. સંતોને પણ મહારાજે જયારે સંગ કરવાનો કીધું, મારે કહ્યું કે જો સાધુ અને અસાધુ ને જે સરખા નથી, એક સરખા જાણે છે, એ તો મહામૂર્ખ, એને મહાપાપી કીધો. એને મહારાજ કે એનું કલ્યાણ થતું નથી. એટલે સાધુ અને અસાધુનો એની પણ મહારાજે આપણને વિકલ્પ આપ્યો કે તમે પરીક્ષા કરી શકો, સંત કેવા છે, સંત સાચા સંપ્રદાયના રીત પ્રમાણે મર્યાદા પ્રમાણે વર્તનાર છે, નથી વર્તનારા, શ્રીજી મહારાજની બાંધેલી આજ્ઞા પ્રમાણે વર્તનારા છે, નથી વર્તનારા, તો એનો વિકલ્પ પણ મહારાજે આપ્યો. હરિભક્તોને પણ મહારાજે કીધું કે જે સત્સંગનું જેને બળ હોય, જેને સત્સંગની એવાનો સંગ કરવો, કદાચ કોઈ સત્સંગની વિરુદ્ધ અથવા અધર્મનું કામ કરતો એનો સંગ ક્યારેય કરવો નહીં. હરિભક્તો માટે પણ મહારાજે વિકલ્પ મૂક્યો. પણ આ છ અંગની અંદર એક એવું અંગ મારા મને જે મને દેખાણું મહારાજે ત્યાં બહુ સ્પષ્ટપણે લખી નાખ્યું, જે આચાર્યપદની મહારાજે સ્થાપના કરી, કે મહારાજ કહે છે કદાચ ગમે તેવા તમારાથી આચાર્યથી જ વધારે કોઈ ગુણી હોય, કોઈ વધારે તપસ્વી હોય, ઘણા હોય, તોય મહારાજ કહે છે તમારા જીવના કલ્યાણ માટે અમે આ બે આચાર્યને સ્થાપ્યા છે, અને તમે અમારી આજ્ઞા છે કે જો તમે તમારા જીવનું કલ્યાણ ઈચ્છતા હો તો તમે મનકર્મ વચને એની આજ્ઞામાં રહેજો, અને જે એનાથી અન્ય આશ્રય કરશે મહારાજ કે અમારો નથી ને અતિશય દુઃખને પામશે. એટલે આચાર્યને જ્યાં અનુસરવાની વાત આવે ત્યાં મહારાજે વિકલ્પ ખુલ્લો નથી રાખ્યો. મહારાજ એવું નથી રાખ્યું કે આ આચાર્યને માનજો ને આ આચાર્યને ન માનજો, આવા આચાર્ય કરજો ને આવા આચાર્ય, ત્યાં મહારાજે બહુ સ્પષ્ટ કરી દીધું છે. અને હમણાં અમે રસ્તામાં આવતા હતા ત્યારે પણ વાત થઈ કે ભક્તિ માર્ગને મહારાજે બહુ મહિમા બતાવ્યો. ભક્તિ કરવાનો દરેકને અધિકાર છે, ભગવાનનું નામ લેવાનો દરેકને અધિકાર છે, તો પછી મહારાજે આચાર્ય પદની સ્થાપના શા માટે? સંતો નરિભક્તો બધા ભક્તિ કરત જ. હવને જેને મંત્ર જોઈતો તો શાસ્ત્રમાં ગોતી લે, શાસ્ત્રમાં લખેલો છે મંત્ર, ગોતી લે અને ભક્તિ કરવા માંડત. તો મહારાજ કે એવી ભક્તિ ફળ કરતા નથી. જ્યાં સુધી તમે બ્રહ્મ સંબંધ નથી બાંધ્યો, એટલે ભગવાન સાથેનો સંબંધ દીક્ષા માર્ગથી આપણી વૈદિક પરંપરા પ્રમાણે જ્યાં સુધી તમે નથી બાંધ્યો ત્યાં સુધી ભક્તિનું કોઈ ફળ મળતું નથી. ત્યાં સુધી જેમ બંજર જમીન હોય, જેમ બંજર જમીનની અંદર તમે ગમે તેટલું ખાતર પાણી નાખીને વાવો પણ ત્યાં કોઈ ફળ મળે નહીં, ત્યાં કોઈ વૃક્ષ થાય નહીં, એમ આવી ભક્તિ કદાચ કરેલી હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. હા, કદાચ મહારાજ દયા કરે તો બીજો જન્મ આપે સત્સંગમાં આપે, ત્રીજો જન્મ આપે સત્સંગમાં આપે, પણ જ્યાં સુધી મહારાજ કહે છે વચનામૃતમાં મહારાજ કીધું અમે કહ્યું એ પ્રમાણે તમે નહીં કરો ત્યાં સુધી તમારે ને મારે છેટું રહેશે. એટલે આ સંપ્રદાયની રીતિ જેટલી બધી ન્યારી મહારાજે બનાવી છે, આ નીતિને જો આપણે સમજીને જો આને અનુસરીએ તો મને નથી લાગતું કોઈને ભટકવું પડે. ભૂત ભ્રમ રાક્ષસ ને નરક ખાલી થઈ જાય જો આ સત્સંગની મર્યાદામાં સૌ વર્તે ને તો નરક ખાલી થઈ જાય, ભૂત ભ્રમ રાક્ષસ ને કોઈ ભટકે નહીં. પણ આપણા સ્વભાવ મેં વાત કરી, એક તો માયાની જે આવરણ મોક્ષ માર્ગની અંદર બાધા બને છે, અને બીજો વ્યક્તિનો સ્વભાવ એને ક્યારેય સત્ય માર્ગ ઉપર એને ભગવાનના ચરિત્રોની અંદર દોષ જોવે એનું મહારાજ કે ક્યારેય કલ્યાણ થતું નથી. ઘણા એવા તર્ક કરે કે રુક્ષ્મણીજીનું હરણ થયું અને સીતાજીનું હરણ થયું એને એક તોલે ન તોલાય ને. મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્માએ રુક્ષ્મણી માતાનું હરણ કરી અને એમને હરણ કર્યું હતું, અને સીતા માતાનું રાવણે હરણ કર્યું હતું, શું આ બંનેને એક તોલે તોલાય? એકની પાછળ કામ વાસના અને રજોગુણ ને તમોગુણ ની પ્રાધાન્ય હતો, જ્યારે મહારાજની લીલા એ જીવાત્માના કલ્યાણ માટે હતી. તમે દ્રૌપદીના વસ્ત્ર દુશાસને હર્યા દુર્યોધનના કહેવાથી ધૃતરાષ્ટ્રની સભામાં, અને મહારાજે કૃષ્ણ પરમાત્માએ ગોપિકાઓના વસ્ત્ર ચીરહરણ કર્યા એનું શાસ્ત્રમાં લખાણું, પણ એને કોઈ દિવસ બે એકને એક તોલે તોલાય નહીં. એક રજોગુણ ને તમોગુણ પ્રાધાન્ય હતું એની અંદર, કામ વાસના ને બીજા એના અહંકાર આદિ એની અંદર શત્રુ દોષ સહિત હતા, અને ઓલું ભગવાનની લીલા જીવાત્માને કલ્યાણ અને સદઉપદેશ આપવા માટે હતી. એટલે આ ચરિત્રની અંદર ભેદ સમજતા શીખવાની જરૂર છે. મહારાજ શું કરે છે એની અંદર દોષ, ઘણા બે જીવા વ્યક્તિઓને એવો પ્રકૃતિ હોય છે ભગવાનમાં દોષ કાઢી બેસે. મહારાજે આમ કર્યું, ભગવાન સ્વામિનારાયણે મર્યાદા વર્ણાશ્રમ ધર્મ વગેરે ધર્મની મર્યાદા મહારાજે બાંધી, પછી કોઈ એમ કે મહારાજ સગ્રામ વાઘરીને તેને શા માટે જમ્યા? સગ્રામ વાઘરીને ત્યાં મહારાજ જઈને જમ્યા તો એને મહારાજે પોતાનો ધર્મ, પણ ભગવાનની લીલાની અંદર વિશ્વાસ રાખવાની જરૂર છે, ભગવાનના ચરિત્રને દોષ જોવાની જરૂર નથી. આવી જ્યારે સમજણ પરિપક્વ થાય ત્યારે ભગવાનનો મહિમા સમજ્યા કહેવાય. આપણો મનુષ્ય સ્વભાવ આપણને નથી કરવા દેતો, આપણને દોષ જોવાની ટેવ પડી છે આપણને. અને ખોટો, જ્યાં ખોટું અધર્મ થતો હોય ત્યાં તમે દોષ જુઓ એની ના નથી પાડતો, પણ જ્યાં ભગવાનનો સિદ્ધાંત હોય, ભગવાનની મર્યાદાને ભગવાનના ચરિત્રોને આપણે સમજી શકીએ એમ નથી, માટે ત્યાં આગળ તમારે દોષ જોવાની, કોણ શું કરવા શું કરે છે એ વ્યક્તિએ વિચારવાની જરૂર છે. આજે સંપ્રદાયની અંદર ઘણા એમ થાય કે આ વિવાદ ચાલે છે અને આ વિવાદ ભગવાનની ઈચ્છાએ કરીને થયો છે, 100% ભગવાનની ઈચ્છાએ કરીને થયો છે, પણ એની પાછળ અધર્મને પોષણ આપવા માટેનો ભગવાનનો હેતુ નથી. આ ભગવાનનો હેતુ ધર્મની જાગૃતિ માટેનો છે, ધર્મની એકતા માટેનો છે. જો આ વિવાદને આ પ્રશ્નો ઉપસ્થિત ન થયા હોત તો આજે ઘણા બધા ભક્તો સૂતા રહી જાત, ઘણા ભક્તો નિદ્રાની અંદર પોતાના આળસ પ્રમાદની અંદર પડ્યા રહેત. પણ આજે મહારાજે આ પ્રશ્ન ઉભો કરી અને સમગ્ર સત્સંગ સમાજને જાગૃત કર્યો છે. એટલે જાગૃતિનો હેતુ છે દ્રૌપદીનું વસ્ત્ર હરણ, દ્રૌપદીને નગ્ન કરવા માટે નહીં, પણ એ સિદ્ધ કરવા માટે મહારાજે ભગવાનની ઈચ્છાથી થયું કે જ્યારે સમગ્ર પાંડવો જેને સુરવીરતાના એ જમાનાના જે મહાયોદ્ધા ગણાતા એવા પાંડવો ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અને ધૃતરાષ્ટ્ર જેવા જ્યાં મહારથીઓ ત્યાં બેઠા હોય, વિદુર જેવા ત્યાં નીતિવાન પુરુષો બેઠા હોય, જ્યારે કોઈ ભક્તની જ્યારે લાજ નથી બચાવતું, જ્યારે કોઈ હાથ નથી ચાલતું, ત્યારે ભગવાનનો એક સહારો છે અને ભગવાને એ ભક્તને ઉગારી લે છે. આટલા મહારથીઓ હોવા છતાં પણ ભગવાન એનો એને એની લાજને આંચ આવવા દેતા નથી. આ સિદ્ધાંતને સિદ્ધ કરવો હતો, મહારાજને આ પ્રતિપાદન કરવું હતું કે અમારા જે આશ્રિત અમારા જે શરણમાં આવે છે એને આવા અનેક કદાચ તમે બીજે શરણા ગોતશો તો ત્યાં તમારો ઉદ્ધાર મળવાનો નથી, પણ જ્યાં ભગવાનનું સ્મરણ કરીને ભગવાનના શરણે આવશો ત્યાં તમારો ઉદ્ધાર થવાનો છે. આ સિદ્ધાંત પ્રતિપાદન કરવા માટે મહારાજની ઈચ્છાથી એ કાર્ય થયું હોય તો એમાં અતિશયોક્તિ નથી. એમ આજની અંદર આ સત્સંગ સમાજને જાગૃત કરવા માટે સત્યના સિદ્ધાંતને સત્યના પિયુષને પાવા માટે મહારાજે આખું કર્યું અને આજે એનું પરિણામ આપણે જોઈએ છીએ કે હરિભક્તોની અંદર એક નવી જાગૃતિ, નવી તેજના, ખાસ કરીને યુવાનોની અંદર એક નવી ચેતના જાગૃત જે થઈ છે એ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થઈ છે. મારી સૌને એક જ ભલામણ છે, જેમ મહારાજે ચાર વાના બતાવ્યા ને, ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો ચારથી તમારે સાવધાન રહેવું, એમ આપણા જીવનની અંદર આપણે સાવધાન રહેવું છે. જીવનની અંદર ક્યારેય કાયરતા ન આવે, ક્યારે આપણે માયાના વિષયોની અંદર એટલા રચાપચા ન થઈ જઈએ કે ભગવાન ભૂલાઈ જાય, અને ક્યારેય આપણે જીવનને સત્ય માનીને જીવનના સુખની પાછળ એટલા ગાંડા ગયેલા ન થઈ જઈએ, જીવન આપણા મનુષ્ય દેહની મોટપને માટે એટલા ગાંડા ગયેલા ન થઈ જઈએ કે ભગવાન ભૂલાઈ જાય, અને ક્યારેય આપણું મન વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ચોંટવાને બદલે બીજે જ પદાર્થમાં ચોંટે ને ભગવાનમાં ન ચોંટે, આવી આપણી વૃત્તિ ન થાય. આવું આપણે જીવન જ્યારે બનાવશું તો આપણે સાચા અર્થમાં આપણું કરેલો સત્સંગ એ સાર્થક થયો ગણાશે. અને ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને ચોક્કસ મનોમન પ્રાર્થના કરું છું કે આ ભક્તોને ભગવાન ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે. આજે આ યુવાનો અને જે વડીલો હોય, વડીલોના માર્ગદર્શન અને યુવાનોની શક્તિ જ્યારે ભેગી થઈને કાર્ય કરશે, સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે જ્યારે કાર્ય કરશે, ત્યારે હું નથી માનતો કે આકાશની અંદર સુવર્ણ અક્ષરે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લખાય એમાં કોઈ આપણને ખ્યાલ છે. આવીને આવી ભગવાન તમને સૌને શક્તિ આપે. અમારાથી જે પણ માર્ગદર્શન, જે પણ સહકારની જરૂર છે, અમે તો રાત દિવસ તમારા માટે બધા અમે દોડીએ છીએ અને મહેનત કરીએ છીએ, પણ આજે મારી સાચી શક્તિ તો મારા યુવાનો છે. આ યુવાનોની અંદર જે અત્યારે જોમ છે, જે અત્યારે શક્તિ છે, જે અત્યારે સંચારિક ચૈતન્યતાનો થયો છે, સત્સંગ માટે કંઈક કરવું છે, આજે અમે એના ઉપર ગર્વ છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આવીને આવી સમજણ અમારા દરેક યુવાનોની અંદર આવીને આવી શક્તિ કાયમ માટે રહે અને સત્સંગનો ખૂબ વિકાસ થાય. સત્સંગ એક સાથે જોડાય, એક સાથે બંધાય અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત ઉપર સાથે રહી અને ભગવાનના માર્ગ ઉપર આપણે મોક્ષને પામીએ એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ ઉપર કૃપા કરે, સૌનું મંગળ કરે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજશ્રી તથા અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી દરેક સત્સંગી હરિભક્તોને અંતરથી આશીર્વાદ આપું છું. સાથે સાથે આવતા ડિસેમ્બર મહિનામાં ગઢપુર ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ અતિ ધામધૂમથી ઉજવવાનો છે. તમને બધાને જો કે ખ્યાલ છે અને બધા મંત્રલેખન કરો જ છો, આ મંત્રના 209 વર્ષ પૂર્ણ થતા હોય અતિ ભવ્ય મહોત્સવ, 209 કુંડી યજ્ઞ કથા, 9 દિવસની પારાયણ અને સાથે સાથે અનેક ઉત્સવો, વિધ ઉત્સવો એની અંદર મહોત્સવની અંદર સમાવેશ થવાનો છે. તો ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એ અક્ષરધામ તુલ્ય જેને મહારાજે બિરુદ આપેલું છે એવા ગઢપુરની અંદર આ મહોત્સવનો લાભ લેવા જરૂરથી બધા પધારજો એવી પૂજન પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી અને સારા અમારા સત્સંગ સમાજ વતી વિદેશના હરિભક્તોને અમે અંતરથી આમંત્રણ આપીએ છીએ. ભગવાન સૌનું મંગળ કરે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહેજાનંદ સ્વામી.